આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય હવાઈ દળે આજે તેનો 91મો સ્થાપના દિવસ ઉજવ્યો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ હવાઈ યોદ્ધા અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ યથાવત. ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ ગાઝામાં રહેતા લોકોને સ્થળાંતર કરવા જણાવ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલથી 12 ઓક્ટોબર સુધી ઇટાલી અને ફાન્સની મુલાકાતે જશે. કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈએ નાગરિક સંસ્થામાં કથિત ભરતી કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળના મંત્રી ફેરહાદ હકીમના નિવાસસ્થાને દરોડા પાડ્યા. ચીનના હાંગઝોઉ ખાતે એશિયન રમતોત્સવનું આજે સમાપન. 107 ચંદ્રકો જીતવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા. અને વિશ્વકપ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 200 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. ભારતીય હવાઈ દળે તેનો 91મો સ્થાપના દિવસ ઉજવ્યો. સમગ્ર દેશમાં આજે ભવ્ય પરેડ અને વિવિધ ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બમરૌલી હવાઈ દળ કેન્દ્ર ખાતે એરફોર્સે તેનું નવું પ્રતિક ચિહ્ન બહાર પાડ્યું. બમરૌલીમાં ઔપચારિક પરેડમાં સ્કાય પેરાજમ્પર્સ તેમના કરતબોનું નિદર્શન કર્યું. 2500 દર્શકો અને 400 શાળાના બાળકો આ રોચક પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા. આકાશવાણીના સંવાદદાતાના જણાવ્યા અનુસાર સંગમ પાસેના આકાશમાં 100 કરતાં વધુ ફાઇટર વિમાનો, SU-30 જેટ, રફાલ લાઇટ, C-130J સુપર, હર્ક્યુલસ અને હેલિકોપ્ટર દ્વારા ભારતીય વાયુદળે અદભુત નિદર્શન કર્યું. 2 વિન્ટેજ એરક્રાફ્ટ ટાઇગર મોન્થ અને હાવર્ડનો પણ પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ 2 એરક્રાફ્ટની વિશ્વયુદ્ધ 2માં પણ ભૂમિકા રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતને ભારતીય વાયુસેનાની બહાદુરી, પ્રતિબદ્ધતા અને સમર્પણ ઉપર ગર્વ છે. તેમની મહાન સેવા અને બલિદાન એ વિશ્વાસ અપાવે છે કે આપણું આકાશ સુરક્ષિત છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે લેબનોનના હિઝબુલ્લા જૂથે આજે ઇઝરાયેલમાં 3 સ્થળો ઉપર રોકેટ છોડ્યા છે. આ સાથે ઇઝરાયેલના નિયંત્રણ હેઠળના ગોલાન હાઇટ્સ પર પણ રોકેટ છોડવામાં આવ્યા હતા. પેલેસ્ટાઇનના સમર્થનમાં આ હુમલા કર્યા હોવાનું હિઝબુલ્લાહ જૂથે જણાવ્યું હતું. જવાબમાં ઇઝરાયેલે પણ લેબનીઝ સ્થળો પર હુમલો કર્યો હતો અને હિઝબુલ્લાહને સંઘર્ષથી દૂર રહેવા ચેતવણી આપી હતી. દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં રહેતા લોકોને સ્થળાંતર કરવા જણાવ્યું હતું. ઇઝરાયેલ પર આતંકવાદી જૂથ હમાસે કરેલા હુમલામાં 300થી વધુ લોકોના મોત નીપજ્યા, જ્યારે 1500થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. તેની સામે ઇઝરાયેલી સૈન્યએ શરૂ કરેલા ઓપરેશન સ્વોર્ડ ઓફ આયનમાં ગાઝાપટ્ટીમાં હમાસના 17 સ્થળો પર અને 4 ઓપરેશનલ કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યા છે, જેમાં 230થી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાની સખત નિંદા કરીને યુદ્ધની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર ઇઝરાયેલમાં શાર હાનેગોવ પ્રાદેશિક પરિષદના વડા ઓફિર લિપસ્ટીન પણ હમાસના હુમલામાં માર્યા ગયા છે અને ગાઝામાં ઘણા ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા છે. દરમિયાન વિશ્વના અગ્રણી નેતાઓએ હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલ પર કરાયેલા આ હુમલાની નિંદા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંકટની આ ક્ષણોમાં ભારતની સંવેદના ઇઝરાયેલના નિર્દોષ પીડિતો અને તેના પરિવારો સાથે હોવાનું જણાવ્યું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને આતંકવાદને કોઈપણ સંજોગોમાં ન્યાય ઠેરવી શકાય નહીં તેમ જણાવતા અમેરિકા ઇઝરાયેલની સરકાર અને લોકો સાથે છે તેમ કહ્યું હતું. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનાકે હમાસના હુમલા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. દરમિયાન હમાસના હુમલા બાદ પેલેસ્ટાઇનમાં ભારતના પ્રતિનિધિ કાર્યાલયે રામલલ્લામાં રહેતા ભારતીય નાગરિકોને કટોકટીની આ સ્થિતિમાં તેમના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આજે ઇઝરાયેલ અને હમાસના હુમલા અંગે મધ્ય પૂર્વની સ્થિતિ અંગે બેઠક યોજશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલથી 12 ઓક્ટોબર સુધી ઇટાલી અને ફાન્સની મુલાકાતે જશે. રોમમાં ઇટાલીના સંરક્ષણ મંત્રી ગુડો ક્રાઇસ્ટોનને મળવાના છે. ઉલ્લેખનીય છે કે ઇટાલીના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન આ વર્ષે માર્ચમાં ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. પ્રવાસના બીજા તબક્કામાં શ્રી સિંહ પેરિસમાં તેમના સમકક્ષ ફાન્સના સશસ્ત્ર દળના મંત્રી સેબેસ્ટિયન લેકોર્નો સાથે 5મો વાર્ષિક સંરક્ષણ સંવાદ યોજશે. ભારત અને ફાન્સે તાજેતરમાં વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની ઉજવણી કરી હતી. રોમ અને પેરિસ બંને દેશોમાં સંરક્ષણ મંત્રી, સંરક્ષણ ઉદ્યોગના મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે ઔદ્યોગિક સહયોગ માટેની સંભવિત તકોની ચર્ચા પણ કરવામાં આવશે. કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈએ નાગરિક સંસ્થામાં કથિત ભરતી કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળના મંત્રી ફરહાદ હકીમના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. આ ઉપરાંત સીબીઆઈના સૂત્રો અનુસાર અધિકારીઓએ આજે કલકત્તા, કંચરાપાડા, પેરકપુર, હલીસહર, દમદમ અને ઉત્તરી દમદમ, કૃષ્ણાનગર, તાકી, ચેતલા અને ભવાનીપુરમાં સરકારી અધિકારીઓ અને અન્ય આવાસો ઉપર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. ભવાનીપુર વિસ્તારના કરમહાટીના સાંસદ અને પૂર્વ મંત્રી મદન મિત્રાના આવાસ ઉપર પણ તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈના અધિકારીના જણાવ્યા મુજબ અદાલતના આદેશ અનુસાર ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ ઉપર ગેરકાયદેસર મ્યુનિસિપલ ભરતી અંગે દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી છે. કલકત્તા વડી અદાલતે સીબીઆઈને સમગ્ર પશ્ચિમ બંગાળમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ અદાલતની દેખરેખ હેઠળ ધરવા આદેશ આપ્યો હતો. અગાઉ ઈડીના અધિકારીઓએ કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં પશ્ચિમ બંગાળના ખાદ્ય અને પુરવઠા મંત્રી રથીન ઘોષના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ચીનના હાંગઝોઉ ખાતે એશિયન રમતોત્સવનો સમાપન સમારોહ ચાલી રહ્યો છે. હોકી ટીમના ગોલકીપર પી આર શ્રીજેશે રાષ્ટ્રધ્વજ સાથે મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા પ્રવેશ કર્યો. ભારતે 28 સુવર્ણ, 38 રજત અને 41 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 107 પદક જીતીને ચોથા સ્થાન પર રહ્યું છે. 45 દેશોના 12,000 ઉપરાંત ખેલાડીઓએ 40 જેટલી રમતોનું કોવિડ બાદ આયોજિત થયેલ એશિયન રમતોત્સવમાં પ્રદર્શન કર્યું. અગાઉ 2018માં જકાર્તા, ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન રમતોત્સવમાં ભારતે 70 મેડલ પ્રાપ્ત કર્યા હતા. સૌ પ્રથમવાર ભારતે 101 ચંદ્રકનો સીમાચિહ્નરૂપ આંકડો પ્રાપ્ત કર્યો છે. ચીનના હાંગઝોઉમાં રમાયેલા એશિયન રમતોત્સવમાં અત્યાર સુધીના સૌથી વધુ 107 ચંદ્રકો જીતવા બદલ પ્રધાનમંત્રી મોદીએ ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભારત માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે અને સમગ્ર દેશ રમતવીરોની આ સિદ્ધિથી ખુશીની લાગણી અનુભવે છે. સિક્કિમમાં ગત 4 ઓક્ટોબરે તિસ્તા નદીમાં આવેલા પૂરમાં સેનાના 9 જવાન સહિત 33 લોકોના મોત નીપજ્યા છે અને 105 લોકો લાપતા થયા છે. સિક્કિમ રાજ્ય આપત્તિ નિવારણ સત્તામંડળના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 2,563 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઝોંગુને જોડતા બે પુલ નષ્ટ થતા અત્યારે તે સંપર્ક વિહોણું થયું છે. ત્યાં સંપર્ક માટે હાલ કામચલાઉ વાંસનો એક પુલ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે લગભગ 7,025 લોકોને 30 રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપત્તિની આ પરિસ્થિતિને સતત નોંધી રહ્યા છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજયકુમાર મિશ્રાએ આજે મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગના નિવાસસ્થાને મુલાકાત કરીને બચાવ કામગીરી અને તેમજ નુકસાન થયેલ સંપત્તિના પુનઃસ્થાપન માટે જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા કરી હતી. આઈસીસી એક દિવસીય વિશ્વકપ ક્રિકેટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ ચાલી રહી છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 199 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 200 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 41 અને સ્ટીવ સ્મિથે 46 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 3, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. છેલ્લા અહેવાલ મળ્યા મુજબ ત્યારે ભારતે 3 વિકેટે 49 રન કર્યા છે. તમિલનાડુના સ્વાસ્થ્યમંત્રી શ્રી એમ સુબ્રમણ્યમે આજે બેંગ્લોરમાં હોસુર પાસેના સીમાવર્તી ગામે ફટાકડા વિસ્ફોટમાં મૃત્યુ પામેલા 14 લોકોના પરિવારજનોની મુલાકાત લીધી. મૃત્યુ પામેલા પરિવારજનોને મળ્યા બાદ તેમણે મીડિયાને જણાવ્યું કે આ અકસ્માત બાબતે તપાસ ચાલી રહી છે અને મૃત્યુ પામેલાના પાર્થિવ શરીરને તેમના મૂળ મુકામે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય હવાઈ દળે આજે તેનો 91મો સ્થાપના દિવસ ઉજવ્યો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ હવાઈ યોદ્ધા અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ યથાવત. ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ ગાઝામાં રહેતા લોકોને સ્થળાંતર કરતા જણાવ્યું. કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈએ નાગરિક સંસ્થામાં કથિત ભરતી કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળના મંત્રી ફરહાદ હકીમના નિવાસસ્થાને દરોડા પાડ્યા. અને વિશ્વકપ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 200 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.